તારીખ 16/12/1984, શ્રી પરમાગમસાર, બોલ નંબર 766 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 444. મૂળ કેસેટમાં અવાજ ખરાબ છે.
જગતના બધા પદાર્થો પ્રત્યેક સમયમાં પરિણમે છે. દ્રવ્યો જાતિ અપેક્ષાએ છે, દ્રવ્યો સંખ્યા અપેક્ષાએ અનંત રજકણો, જળ રજકણો, અનંત જીવો, અસંખ્ય કાળાનો અને એક ધર્માસ્તિ અધર્માસ્તિ એક આકાશ છે. દ્રવ્યો પ્રત્યેક સમયમાં પરિણમે છે, કોઈ સમય એવો બાકી નથી કે પદાર્થ અપેક્ષાએ તો દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ ચારે પલટો મારે છે. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ચારે પલટો મારે છે એમ કહો કે આખો પદાર્થ પરિણમે છે એમ કહો, પૂરો પદાર્થ પરિણમે છે એમ ઘંટીના બે પડની જેમ એક ભાગ સર્વથા કુટસ્થ અને બીજા ભાગ બદલે એમ બે ભાગ ભિન્ન ભિન્ન નથી. સમાન દ્રવ્ય લક્ષમાં લેવું છે, નિશ્ચય નહીં નો દ્રવ્ય સ્વભાવ લક્ષમાં લઈએ તો એમ કહે કે મારું દ્રવ્ય કુટસ્થ પર્યાય પરિણમે છે પણ હું મારા દ્રવ્ય સ્વભાવથી કુટસ્થ રહું છું એમ કે ત્યાં નિશ્ચયનો વિષય લક્ષમાં રાખે છે. નિશ્ચયની અપેક્ષાથી કહે છે, જો પ્રમાણની અપેક્ષાથી જોવામાં આવે તો આખો પદાર્થ પલટે છે. એમાં કોઈ એક ભાગ એમને રહે છે ને પદાર્થ પલટે છે, દ્રવ્ય પોતે જ પરિણમે છે. દ્રવ્ય પર્યાય રૂપે દ્રવે છે, દ્રવ્ય પોતે પર્યાય રૂપે દ્રવે છે, તેથી તેનું નામ દ્રવ્ય છે. દ્રવ્ય જ પરિણમે છે, આખે આખું દ્રવ્ય પરિણમે છે એમ કેમ
કે પર્યાય અપેક્ષા એ તો દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ ચારે પલટો મારે છે. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ચારે પલટો મારે છે એમ કહો કે આખો પદાર્થ પરિણમે છે એમ કહો, પૂરો પદાર્થ પરિણમે છે એમ કહો. ઘંટીના બે પડની જેમ એક ભાગ સર્વથા કુટસ્થ અને બીજો ભાગ બદલે એમ બે ભાગ ભિન્ન ભિન્ન નથી. પ્રમાણનું દ્રવ્ય અહીંયા લક્ષમાં લેવું છે. નિશ્ચય નહીંનો દ્રવ્ય સ્વભાવ લક્ષમાં લઈએ તો એમ કહે કે મારું દ્રવ્ય કુટસ્થ રહે છે, પર્યાય પરિણમે છે, પણ હું મારા દ્રવ્ય સ્વભાવથી કુટસ્થ રહું છું એમ કહે. ત્યાં નિશ્ચય નહીંનો વિષય લક્ષમાં રાખે છે, નિશ્ચય નહીંની અપેક્ષાથી કહે છે. જો પ્રમાણની અપેક્ષાથી જોવામાં આવે તો આખો પદાર્થ પલટે છે, એમાં કોઈ એક ભાગ એમને રહે છે અને પદાર્થ પલટે છે એમ નથી. દ્રવ્ય પોતે જ પરિણમે છે, દ્રવ્ય પર્યાય રૂપે દ્રવે છે, દ્રવ્ય પોતે પર્યાય રૂપે દ્રવે છે, તેથી તેનું નામ દ્રવ્ય છે. દ્રવ્ય જ પરિણમે છે, આખે આખું દ્રવ્ય પરિણમે છે એમ કેમ નથી. આખી વસ્તુ જ પરિણમે છે, એક ભાગ સર્વથા કુટસ્થ રહે છે અને બીજો ભાગ બદલે એમ બે ભાગ ભિન્ન ભિન્ન નથી, એવા બે ટુકડા થતા નથી. આખા પદાર્થને પ્રમાણના વિષયને જો જોવામાં આવે તો એમાં બે ટુકડા જોવામાં આવતા નથી. પણ વસ્તુ પોતે પર્યાયપણે પલટે છે. થોડું અટપટું લાગે, બે નિર્ણયનો વિષય વિરુદ્ધ જાય છે ને, બે નિર્ણયનો પર્યાય નિર્ણયનો વિષય અને દ્રવ્ય સ્વભાવ રૂપ નિશ્ચય નિર્ણયનો વિષય, બેના વિષય વિરોધ છે. વિષય વિરોધ હોવા છતાં જો સ્વાનુભવ કરવામાં આવે તો એ વિષય વિરોધ મટી જાય છે. સમયસારમાં એક કળશ લીધો છે અમરચંદ્રાચાર્ય, ઉભય નય વિરોધ ધ્વંસ ધનસિની શાત પદાંકે. રમતે સ્વાંત મોહામાં, મોહનું વમન કરીને એટલે કે સ્વાનુભવ કરીને, જીન વચનમાં રમે છે એટલે જીન વચન કહેવા ધારે છે એવા વાચમાં જે સ્થિર થાય છે, રમે છે એટલે સ્થિર થાય છે, તેને ઉભયનય વિરોધ, એને ઉભયનયનો વિરોધ નાશ પામે છે. તેથી એવું કહેનારી વાણી પણ ઉભય વિરોધ ધ્વંસીની છે. ઉભય નયનો વિરોધનો, બંને નયના વિરોધનો ધ્વંસ કરનારી ભગવાનની જીનવાણી છે એમ ત્યાં વાત કરી છે. ત્યાં એમ કે કેવી રીતે સંધિ લીધી છે કે જેને દર્શન મોહનો નાશ થઈને સ્વાનુભવ થાય છે એને દ્રવ્ય પર્યાયુક્ત સ્વાનુભવ થાય છે, પોતાના સ્વરૂપનો અનુભવ થાય છે, પર્યાય દ્વારા અનુભવ થાય છે અને એ પર્યાયનું લક્ષ્ય, પર્યાયની એકાગ્રતા, પર્યાયનું ધ્યેય ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ છે એમ નિશ્ચય અને વ્યવહાર બંને નિર્ણયનો વિષય યુગપત રીતે અનુભવ ગોચર થાય છે. પણ અનુભવ થવો એ ત્યાં પ્રમાણનો વિષય થઈ ગયો, ત્યારે એને દ્રવ પર્યાયનું સ્વરૂપ વિરોધ વિના અનુભવ ગોચર થયું. કાંઈ વિરોધ ન રહ્યો ત્યાં. દ્રવ્યથી હું કેવો છું, પર્યાયથી કેવો છું અને પ્રમાણથી કેવો છું, ત્યાં અનુભવ પર્યાયમાં છે, અનુભવ તો ત્રિકાળીમાં નથી. અને ત્રિકાળી ઉપર લક્ષ છે એટલે ત્રિકાળી કેવું છે એનું પણ ત્યાં જ્ઞાન વર્તે છે. અને છતાં આ ત્રિકાળીને આ પર્યાય એવા ટુકડા થતા નથી ત્યાં અનુભવમાં. અનુભવમાં એવા બે ભાગ થતા નથી, નિર્વિકલ્પ અભેદ અનુભવ છે ને પહેલો, તો ત્યાં એવા બે વિભાગ પડતા નથી કે આટલું ત્રિકાળી દ્રવ્ય, આટલું પર્યાય આ એમને એમ રહે છે ને આ પરિણમે છે, એવા તો કોઈ ટુકડા થતા નથી. તો દ્રવ કેવી રીતે પરિણમે છે એનું જ્ઞાન ત્યાં થાય છે. આ જ્ઞાન વિચાર દશાના વિષયમાં સીધું નથી આવતું એટલે અટપટું લાગે છે કે દ્રવ કેવી રીતે પરિણમે છે, કોઈ પદાર્થ છે એનું પરિણમન કેવી રીતે આવે છે. તો કહે છે કે પદાર્થ આખો પ્રતિ સમય એક સમયની અવસ્થાથી બીજા સમયની અવસ્થામાં પલટો ખાય છે, આખો પદાર્થ જ પલટો ખાય છે. એ પ્રમાણના વિષયમાં પોતે આખે આખો પરિણમી જાય છે એ મને ખ્યાલમાં આવે છે. પોતે પોતાપણે રહીને પલટે છે, પાછો પોતાપણું ખોઈને પલટે છે એવું તો નથી, પોતાપણું મટીને પલટે છે એવું કઈ નથી. જે બૌદ્ધનો વિષય છે, પર્યાય પદાર્થ આખો પલટો મારે છે, એમાં પોતાપણું ખોવાની વાત છે કે એક સમયમાં જે પદાર્થ હતો તે બીજા સમયે નાશ થઈને નવો ઉપજ્યો, આખો પદાર્થ નવો ઉપજ્યો, આખો પદાર્થ નાશ પામ્યો ને આખો પદાર્થ નવો ઉપજ્યો એમ નથી. તેનો તે પદાર્થ પરિણમન ખામમાં પલટો ખાય છે અને પદાર્થ તેનો તે રહે છે, પદાર્થ બદલાઈ જતો નથી. તે પદાર્થ મટીને બીજો કોઈ પદાર્થ એ સ્થાને આવતો નથી. અસ્તિત્વ ત્રિકાળી દ્રવ્ય સ્વભાવમાં છે અને ત્યાં હું પણ આવે છે કે હું આવો છું, હું આવો છું એમ અહમ પણ ત્યાં ભાવથી થાય છે. જે ભાવથી જે પર્યાયથી થાય છે એ પર્યાય છે, ક્રિયા પર્યાયમાં થાય છે. અને જે ત્રિકાળી એકરૂપ સ્વભાવ છે એમાં અહમપણું થાય છે, અહમપણું કરનાર છે એ અવસ્થા છે. પણ આખો પ્રમાણનો વિષય જોતા એક સાથે બંને અનુભવમાં આવે છે, કેમ કે અનુભવ કરનાર પર્યાય છે ને અનુભવે છે એમ કે આ હું એમ અનુભવે છે. ત્યાં ન તો એ ત્રિકાળીને જુદું રાખે છે અનુભવ કરનાર ભાવ, કે અનુભવ કરનાર ભાવ પોતે ત્રિકાળીથી જુદો રહે છે એવો અનુભવ એને થતો નથી. એટલે દ્રવગુણ પર્યાયનો ત્યાં યથાર્થ અનુભવ થયો. અનુભવ પ્રકાશમાં એ ચર્ચા કરતા કરતા એમ કહ્યું કે દ્રવગુણ પર્યાયનો યથાર્થ અનુભવ તે જ સમ્યક્ત્વ છે, તે સમ્યક્પણું છે. આમ છે, આમ પણ સ્થાપતા જ અનુભવ થાય છે, પણ અનુભવ કરે છે અવસ્થા. પણ દ્રવ નો એટલે દ્રવ હું છું એમ અનુભવ કરે છે, પર્યાય એમ અનુભવ નથી કરતી કે હું પર્યાય છું એમ અનુભવ નથી કરતી, દ્રવ તે હું એમ અનુભવ કરે છે. એટલે દ્રવ નો અનુભવ એમ કહેવાય છે એનો ભાવ જોઈને. જેમ અત્યારે હું મનુષ્ય છું એવો અનુભવ કરે છે. શું અનુભવ કરે છે જી? હું મનુષ્ય છું એમ અનુભવ કરે છે કે નહીં? તમે આખે આખો મનુષ્ય થઈ ગયો છે. મનુષ્યપણું તો એ પર્યાયત્વ છે, પર્યાયપણું છે તે મનુષ્યપણું છે. પદાર્થ આખો મનુષ્ય નથી થઈ ગયો, પણ અનુભવ કેમ કરે છે કે હું મનુષ્ય છું એમ. ત્યાં ખરેખર ત્રિકાળી સ્વરૂપે, ત્રણેય કાળે એક રૂપ જે સ્વરૂપ છે એવા સ્વરૂપે હું છું એવા ભાવનો અનુભવ કરે છે, એટલે દ્રવ્યનો અનુભવ કરે છે એમ કહેવામાં આવે છે. કેમ કે એ પોતાના અહંપણાની સ્થાપના ભાવથી, પર્યાયથી તો ત્રિકાળીમાં કરે છે, તેથી એને દ્રવ્ય પર્યાયનો એક સાથે અનુભવ થયો એમ કહેવામાં આવે છે. યુગપત અનુભવ થયો એમ કહેવાય છે. સાકર નથી ખાધી કાયો, સાકર કઈ ખાધી નથી, સાકર ની પર્યાય નો સ્વાદ લીધો છે એમ કયો છો? આખું દ્રવ્ય લક્ષમાં લ્યો છો કે નહીં? તો તમે આખા સાકર પદાર્થ નો અનુભવ કરો છો ત્યાં, કે પદાર્થ દ્રવ્યને છોડીને પર્યાય નો અનુભવ કરો છો? આ એક લાકડું જોયું તમે એમ કહો છો, એમ કહો છો કે લાકડું નથી જોયું, લાકડાની પર્યાય જોઈ છે. લાકડું આખું નથી દેખાતું, એ પર્યાય જ દેખાય છે એમ નહીં કહેવાય. આ પર્યાય જોતા આખું લાકડું દેખાય છે, હીરાની ચમક જોતા આખો હીરો દેખાય છે, પૂરો હીરો દેખાય છે, એવી રીતે પદાર્થનો અનુભવ કરવામાં આવે છે એમ. પર્યાયના સ્વસંવેદન દ્વારા વસ્તુનો અનુભવ કરવામાં આવે છે. માત્ર સ્વસંવેદનને અનુભવ કરવામાં આવે છે એ તો ભેદ વિદિક્ષાનું કથન છે. વસ્તુતા એ તો પદાર્થ નો અનુભવ કરવામાં આવે છે એમ છે. વાસ્તવિકતા તો એની એવી છે,
જુદા જુદા લીધા અનુભવ કરે છે,
પણ દ્રવ્ય નો અનુભવ કરે છે. કોણ કરે છે દ્રવ્ય નો અનુભવ? દ્રવ્ય કરે છે, દ્રવ્ય નો અનુભવ કરે છે. તો દ્રવ્ય નો અનુભવ કોણ કરે છે? દ્રવ્ય કરે છે. દ્રવ્ય નો અનુભવ તો પર્યાય કરે છે. તો અનુભવવામાં પર્યાય કઈ રહી જતી નથી. ખરેખર તો ભેદ અપેક્ષાથી જુઓ તો પર્યાય નો જ અનુભવ છે, દ્રવ્ય નો તો અનુભવે નથી. પણ દ્રવ્યનો અનુભવ નથી એ તો કટકો પાડીને સમજાવવાની વાત છે, પણ પર્યાય તો દ્રવ્યમાં જ અહંપણું કરીને અનુભવ કર્યો છે કે આવો હું એમ છે ખરેખર. એટલે ત્યાં દ્રવ્યગુણ પર્યાયનો યથાર્થ અનુભવ. એટલા માટે કહ્યું કે ત્યાં પદાર્થનું એને જ્ઞાન થયું. શાસ્ત્રથી વાંચીને દ્રવ્યગુણ પર્યાયનો વિચાર કરીને દ્રવ્યગુણ પર્યાયનું જ્ઞાન કરે અને આત્માનો અનુભવ કરે, એ બંનેના દ્રવ્યગુણ પર્યાયના જ્ઞાનમાં બહુ મોટો ફેર છે. સ્વાનુભવ વિનાનું પદાર્થનું દ્રવ્યગુણ પર્યાય વાળું જ્ઞાન અને સ્વાનુભવ યુક્ત પદાર્થ નું દ્રવ્યગુણ પર્યાય વાળું જ્ઞાન, એ બહુ બહુ મોટો ફેર છે. કેમ કે પહેલું જે જ્ઞાન છે એ તો વિચારાત્મક છે અને બીજું જે જ્ઞાન છે એ અનુભવાત્મક છે. તો એક સાકર ના ગળપણ નું વર્ણન કરે અને એક સાકર નો અનુભવ કરે એમાં ફેર નહીં. ભલે બે આંખે દેખતો માણસ સાકર ને જોઈને એનું વર્ણન કરે, એને સ્વાદનું ભલે વર્ણન કરે, અને એક આંધળો માણસ સાકર ખાય ને એના સ્વાદનો અનુભવ કરે, બે માં કયું વિશિષ્ટ છે? ભલે સાકર ને જોતો નથી આંખથી, પણ સાકર ને ચાખે છે, અનુભવ કરે છે, સ્વાદ લે છે. તો અનુભવી ઓછો ઉઘાડ વાળો હોય અને બિન અનુભવી મોટો મહાવિદ્વાન હોય, શાસ્ત્રોના શાસ્ત્રો 11-9 પૂર્વ સુધીનો ભણતર વાળો હોય, પણ દ્રવગુણ પર્યાયનું જ્ઞાન તો જે અનુભવીનું છે તે યથાર્થ છે, શાસ્ત્ર વાળાનું નહીં. એવો અનુભવ જ્ઞાનમાં અને ભણતરના જ્ઞાનમાં મોટો ફેર છે, ઘણો મોટો ફેર છે. આવી વાત છે. કેમ કે અનુભવ વાળાનું જ્ઞાન વાચ્ય સુધી પહોંચે છે, અને અનુભવ વગરનું જ્ઞાન તર્કણામાં રહે છે, એ તર્ક લડાવે છે. આમ હોય તો આમ છે ને તે પણ આમ છે, આ જોમેટ્રીમાં થિયરમ પ્રૂવ કરે છે કે સાબિતી કરે છે, એમ સાબિતી કરે લાગે એવું કેટલું સરસ પિત્રિક પર પડે છે, કેટલું સમજે છે. અને પેલો બોલી ન શકતો હોય, સમજાવી કહી ન શકતો હોય, સમજાવી તો શું શકે, પોતે જ પોતાની વાત ન કહી શકતો હોય, છતાં એનો અંદરમાં અનુભવ કામ કરે છે, એમાં પેલાનું જ્ઞાન કાંઈ નથી. બેને માર્ગ દેવામાં આવે તો કેટલાકોને માર્ગ દેવા, દ્રવગુણ પર્યાયના માર્ગ દેવામાં આવે તો કોને કેટલા માર્ગ દેવા, પંડિતને કેટલા દેવા અને અનુભવીને કેટલા દેવા, કે એકને શૂન્ય આપવું પડે ને એકને પૂરેપૂરા 100-100 દેવા જોઈએ, જગત ના બધા પદાર્થો પ્રત્યેક સમયે પરિણમે છે, તેમાં ઘંટી ના બે પડની જેમ એક ભાગ સર્વથા કુટસ્થ અને બીજો ભાગ બદલે એમ બે ભાગ ભિન્ન ભિન્ન રહી જાય છે, એવા ટુકડા થતા નથી. પણ વસ્તુ પોતે પર્યાયપણે પલટે છે, વસ્તુ પોતે પલટો મારે છે, આખી વસ્તુ પલટો મારે છે પર્યાયમાં. એ પર્યાયનો વિચાર પણ યથાર્થ કર્યો નથી, કે કયા પ્રદેશમાં અંતરબાહ્ય પરિણમન નથી અને કયા ગુણનું કયા પદ પ્રદેશમાં પરિણમન નથી. જો એકે એક પ્રદેશમાં પ્રત્યેક પ્રદેશમાં અનંત ગુણોનું પરિણમન છે, એક પ્રદેશ એટલે એક પરમાણુ જગ્યા રોકે એટલો આત્માનો ભેદ કલ્પનાથી ખંડ પાડીએ છીએ, એવો ખંડ પાડી શકાય નહીં ખરેખર, પણ માપ લઈએ છીએ છેલ્લી હદનું, કે આવડો આટલો આત્મા છે એમાંથી એની છેલ્લામાં છેલ્લી જગ્યા લઈ લઈએ જેના બે ટુકડા ન થાય, ત્યાં અનંત અનંત ગુણનું પરિણમન છે, એક ગુણનું પરિણમન નથી, લાખ કરોડ અબજ નહીં, અનંત ગુણનું પરિણમન છે. શું ખાલી રહે ત્યાં પ્રત્યેક પ્રદેશમાં અનંત ગુણનું પરિણમન છે, એટલે આખા પદાર્થમાં આનંદ ગુણ નું પરિણમન છે, તો આખો પદાર્થ પલટે છે. તેનો 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 તે રહ્યો તે ધ્રુવ રહ્યો,
એ કઈ બરોબર નથી બેઠો, સમજાવો.
તો અહીંયા કહેશે, અહીં જ કે હવે એમ જ કેવું છે, પણ વસ્તુ પોતે પર્યાયપણે પલટે છે, પદાર્થ ને પર્યાય સર્વથા જુદા જુદા નથી. આમ બે ટુકડા નથી કરવાના, પદાર્થ ને પર્યાય સર્વથા જુદા જુદા નથી, વસ્તુ પોતે પર્યાય અપેક્ષાએ નવી ઉપજે છે, પર્યાય અપેક્ષાએ વીણસે છે, તથા આ ધ્રુવ પણ વસ્તુ જ રહે છે, વસ્તુ ધ્રુવ રહે છે. વસ્તુ પરિણમે છે, વસ્તુ પલટે છે, અને વસ્તુ ધ્રુવ પણ રહે છે.
બે વસ્તુ થાય છે, વસ્તુમાં જ બે પણ છે. પરસ્પર વિરુદ્ધ ધર્મત્વ પણ વસ્તુમાં છે. આ તો સર્વજ્ઞ અનુસારી આગમો છે એટલે આટલી વાત પણ ભાષા ગોચર થાય છે. આગમમાં બાકી તો બુદ્ધિ લડાવવા વાળા એ બધા ગોથા ખાધા છે. અન્ય મતોમાં એવું નથી કે બુદ્ધિવાન કોઈ થયા નથી, ઘણા બુદ્ધિવાન થયા છે. પણ એકલો જો બુદ્ધિ નો જ વિષય હોત તો બધા પાર પામી ગયા હોત, પણ એવું નથી. બુદ્ધિ થી પાર જઈને અનુભવ નો પણ કોઈ વિષય છે, અને ત્યારે એ વિષય સમજાય છે, અનુભવ ગોચર થાય છે. ત્યારે
પદાર્થ ને પર્યાય સર્વથા જુદા જુદા નથી. વસ્તુ પોતે પર્યાય અપેક્ષાએ નવી ઉપજે છે ને વીણસે છે, તથા વસ્તુ પોતે, એટલા શબ્દો ત્યાં પણ લેવા, વસ્તુ પોતે પણ ધ્રુવ રહે છે. વસ્તુ પોતે ધ્રુવ રહે છે, વસ્તુ પોતે તેની તે રહે છે, અને વસ્તુ આખે આખે પાછો પલટો મારે છે, તેની તે રહીને પલટો મારે છે. આ બે વિરુદ્ધપણું છે, એટલે જ લોકોને એમ થાય છે કે આ તમારું જૈન દર્શન છે કઈ જાતનું, સમજાતું નથી. વસ્તુ નિત્ય છે તો કે હા, વસ્તુ અનિત્ય છે તો કે હા, વસ્તુ એક છે તો કે હા, અનેક છે કે હા. પણ એક હોય અનેક નો હોય, નિત્ય હોય તે અનિત્ય નો હોય, એ જ વખતે, બધી જ વખતે, એ વખતે નહીં, સર્વકાળે, સર્વકાળે વસ્તુ નિત્ય છે, સર્વકાળે વસ્તુ નિત્ય પણ છે. એક પણ છે અને અનેક પણ છે, શુદ્ધ પણ છે અને અશુદ્ધ પણ છે, અસ્થિ રૂપે પણ છે અને નાસ્તિ રૂપે પણ છે. પરસ્પર વિરુદ્ધ ધર્મો એક સાથે અનેક અનેક આવા પરસ્પર વિરુદ્ધ ધર્મો છે. પ્રવચન સારમાં તો એ બધા જોડકા લીધા છે, ઈશ્વર ને અને અનિશ્વર ને. ઈશ્વર ને પોતે સંસ્કાર ને ઝીલે છે, અને અનિશ્વર ને એ પોતે સંસ્કાર ને ઝીલે છે. બે વાત હારે લીધી છે, પ્રવચન સાર. પરિશિષ્ટ નયોનો પરિશિષ્ટ લીધો છે. પહેલા તો અસ્થિ નાસ્તિ ના આઠ ભંગ લીધા છે ઇન્દ્રવિક્ષેત્ર કાળ ભાવથી. શરૂઆતમાં નયોમાં એમાં એ અનુભવ હું આપી દીધું. એ નયના પ્રકરણનું ઉદઘાટન કરતા ટીકાકાર શ્રી અમૃતચંદ્ર આચાર્ય દેવ પરિશિષ્ટ રૂપે થોડું કહે છે કે આ આત્મા કોણ છે એટલે કેવો છે, અને કઈ રીતે પ્રાપ્ત કરાય એટલે અનુભવમાં આવે, એવો પ્રશ્ન કરવામાં આવે તો તેનો ઉત્તર પૂર્વે કહેવાઈ ગયો છે, અને અહીં ફરીને પણ કહેવામાં આવે છે. આ ઉપોદઘાત કર્યો છે, નનું કોઈ આત્મા કથમ છે અવાપ્યત ઇતિ ચેત અભિહિતમ વેત પુનરપિ અભિધીયતે, ફરીને કહેવામાં આવે. તો કહે છે કે પ્રથમ તો આત્મા ખરેખર ચૈતન્ય સામાન્ય વડે વ્યાપ્ત અનંત ધર્મોનું અધિષ્ઠાતા એક દ્રવ્ય છે. અનંત ધર્મોનું સ્વામી, અધિષ્ઠાતા એટલે સ્વામી એક દ્રવ્ય છે. ચૈતન્ય સામાન્ય વડે વ્યાપ્ત અનંત ધર્મોનું અધિષ્ઠાતા એક દ્રવ્ય છે. કારણ કે અનંત ધર્મોમાં વ્યાપનારા જે અનંત નયો, અનંત ધર્મોને જાણનારા જે અનંત નયો, તેમાં વ્યાપનારું જે એક શ્રુત જ્ઞાન સ્વરૂપ પ્રમાણ, જો નયો અનંત અને જ્ઞાન એક, શ્રુત જ્ઞાન પ્રમાણ એક જ્ઞાન, એક પ્રમાણ જ્ઞાનમાં અનંત નયો થયા, જે એક શ્રુત જ્ઞાન સ્વરૂપ પ્રમાણ, તે પ્રમાણ પૂર્વક સ્વાનુભવ જો શું લીધો, તે પ્રમાણ પૂર્વક શાસ્ત્ર જ્ઞાન ન લીધું, શબ્દ કેવો વાપર્યો,
અનુભવ,
તે પ્રમાણ પૂર્વક સ્વાનુભવ, તે વડે તે પ્રમેય થાય છે. એટલે કે જણાય છે પ્રમાણમાં તે પ્રમેય થાય છે. અનંત ગુણધર્મો નો અધિષ્ઠાતા સ્વામી દે તે પ્રમાણ પૂર્વક સ્વાનુભવ, તે વડે તે પ્રમેય થાય છે. એટલે કે જણાય છે પ્રમાણમાં તે પ્રમેય થાય છે. અનંત ગુણધર્મોનો અધિષ્ઠાતા સ્વામી જે એક દ્રવ્ય છે, તે સ્વાનુભવ વડે પ્રમાણ થશે, શાસ્ત્ર જ્ઞાનથી પ્રમાણ નહીં થાય, એમ કહે છે. શુદ્ધ જ્ઞાન પ્રમાણ પૂર્વક સ્વાનુભવ પ્રમેય પ્રમેયમાણત્વાત, સ્વાનુભવથી પ્રમાણ થાય છે, એમ કહીને પછી જે નયો વિષય લીધો છે. પહેલેથી જ બધા જોડકા જ લીધા છે. આત્મદ્રવ્ય વ્યાપક છે, સત્તરમો નહીં છે કે આત્મદ્રવ્ય અવ્યાપક છે. સામાન્ય નયે વ્યાપક છે અને વિશેષ નયે અવ્યાપક છે. નિત્ય નયે તે નિત્ય છે અને આત્મદ્રવ્ય અનિત્ય નહીં, અનિત્ય છે. દરેકમાં શૈલી શું છે, એક જ નહીંમાં કે બધા નહીં નહીં વ્યાખ્યામાં પહેલો શબ્દ આત્મદ્રવ્ય લીધો છે. આત્મદ્રવ્ય આવવું છે, આ નહીંથી આત્મદ્રવ્ય આવવું છે, આ નહીંથી આત્મદ્રવ્ય આવવું છે. આખા દ્રવ્યની જ વાત લીધી છે, એક નહીં વિશિષ્ટ આખું દ્રવ્ય લઈ લીધું છે, એક ધર્મ વિશેષ આખું દ્રવ્ય લીધું છે. દરેક વાક્યમાં પહેલું આત્મદ્રવ્ય લીધું છે. આત્મદ્રવ્ય સર્વગત નહીં, સર્વવર્તી છે અને અસર્વગત નહીં, માત્ર આત્મવર્તી છે. આત્મદ્રવ્ય શૂન્ય નહીં, શૂન્ય છે અને અશૂન્ય નહીં, મળેલું છે, સર્વની સાથે મિલિત ભાષે છે. આત્મદ્રવ્ય જ્ઞાન નહીં, અદ્વૈત નહીં, એક છે અને જ્ઞાન અદ્વૈત નહીં, જ્ઞેદ્વૈત નહીં, બે રૂપ છે, અનેક રૂપ છે. આત્મદ્રવ્ય નિયતિ નહીં, નિયત ભાષે છે અને આત્મદ્રવ્ય અનિયતિ નહીં, અનિયત ભાષે છે, ભાષે છે પાછું એમ લે છે. આત્મદ્રવ્ય સ્વભાવ નહીં, સંસ્કારને નિરર્થક કરનારું છે. આત્મદ્રવ્ય અસ્વભાવ નહીં, સંસ્કારને જ સાર્થક કરનારું છે. ઠીક, આત્મદ્રવ્ય સંસ્કારને સાર્થક કરનારું છે, તે જ આત્મદ્રવ્ય સ્વભાવ, સંસ્કારને નિરર્થક પણ કરનારું છે. આત્મદ્રવ્ય સ્વભાવ નહીં, સંસ્કારને નિરર્થક કરનારું છે. અર્થાત આત્માને સ્વભાવ નહીં, સંસ્કાર નિરુપયોગી છે, નિરર્થક કરનારું છે. ત્યાં જેને કોઈથી અણી કાઢવામાં આવતી નથી એવા તીક્ષ્ણ કાંટાની માફક અને આત્મદ્રવ્ય અસ્વભાવનીય સંસ્કારને સાર્થક કરનારું છે, જેને લુહાર વણે અણી કાઢવામાં આવે છે એવા તીક્ષ્ણ તીરની માફક. શું છે કે એક નહીં આત્મદ્રવ્ય સંસ્કાર ઝીલે છે, એક નહીં એવો છે કે જેમાં આત્મદ્રવ્ય સંસ્કાર ઝીલતું નથી, તરની અસર નથી એના ઉપર. અસર લીએ પણ છે અને અસર નથી પણ લેતું, સંસ્કાર લીએ છે અને સંસ્કાર નથી લેતું. આ તો કેવી વાત છે કે જયારે પરપદાર્થને અનુકૂળ પરિણમે છે ત્યારે એને સંસ્કાર લીધો એમ કહેવામાં આવે છે, અને જયારે પોતે પરપદાર્થને અનુરૂપ નથી પરિણમતો ત્યારે એ સંસ્કાર નથી લેતો એમ કહેવામાં આવે છે. અને બે રીતે પરિણમવાનો ધર્મ આત્મામાં છે, બે પ્રકારે પરિણમવાનો ધર્મ આત્મામાં છે એમ કહે. તે મુમુક્ષુ એ સદાય સત્સંગ કરવો, મુમુક્ષુ નો આત્મા છે ને, તો એને શું કહે છે
સત્સંગ કરવો,
કે મુમુક્ષુ એ સદાય સત્સંગ કરવો. મુનિ હોય તો એને એમ કહે કે હે મુનિ, તું અસંગ દશામાં વિચારજે. શું કહે એને, પરધર્મીનો તો સમાગમ કરવા યોગ્ય નથી, પણ સ્વધર્મીનો પણ સમાગમ કરવા યોગ્ય તારે તું અસંગ રહીને તારા ધ્યાનમાં શ્રેણી માંડીને કેવળ જ્ઞાનને લેજે, એને એને સંગ કરવાની ના પાડી, આને સંગ કરવાની એની શિખામણ દીધી, બોધ આપ્યો, ઉપદેશ આપ્યો. મુમુક્ષુને તો સત્સંગ અનિવાર્ય છે, જો મુમુક્ષુતામાં એ સત્સંગને ન રાખે તો એ ક્યાં ખોવાઈ જાય એનો પત્તો ન લાગે. કાં તો એને જ્ઞાનીનો સમાગમ જોઈએ, ક્યાં એને સમગુણીનો સંગ જોઈએ, અને કાં એને શાસ્ત્રનો આગમનો સંગ રાખવો જોઈએ. જો એ ત્રણ માંથી એકય ન રહ્યો તો એ ખલાસ, એનો પત્તો નહીં લાગે. કેમ કે એની વર્તમાન સ્થિતિ, એ પણ આત્મા છે ને, મુમુક્ષુનો પણ આત્મા છે ને મુનિનો પણ આત્મા જ છે, તો એની વર્તમાન સ્થિતિ જોઈને એને એમ બોધ દેવામાં આવે છે. ત્યાં એને નિમિત્તાધીન કરાવવો છે એમ ન લેવું જોઈએ. શું મુનિ છે, પોતાના પોતાની શક્તિથી કેવું જ્ઞાન લેવા માટે જેને દીક્ષા ધારણ કરી છે, એને એમ કહીશ કે જેટલો તું સંગ કરીશ એટલો તને વિકલ્પ રહેશે, અને એ તારે કોઈ વિકલ્પ કરવાયો કે નથી. વિષ્ણુકુમાર મુનિને વિકલ્પ કરવા યોગ્ય હતો કે નહોતો,
નહોતો,
પણ 700 મુનિને બચાવ્યા, એ તો બચા ત્યારે બચાવ્યા એમ કહેવાનું. પણ મુનિપણાથી ચ્યુત થઈ ગયા, મુનિપણાથી ચ્યુત થઈ ગયા. મુનિની દશામાં એ વાત નથી, એની તો અસંગ દશા છે, અને એ અસંગ દશાની સાધનામાં એ કેવળ જ્ઞાન લેવા નીકળેલા જીવો છે, એને ઉપદેશ નથી. છતાં કોઈ મુનિ પરિણમનમાં નબળો હોય, શિથિલ પરિણામ વાળો હોય, તો ગુરુ એને એમ કહે કે તું વિશેષ ગુણીના સંગમાં રહે, નહીત્ર મુનિપણું રહેશે નહીં. પણ એ તો એની મુનિપણું ટકાવવાની વાત, પણ જ્યાં પોતાની સાધના કરવા માટે જે નીકળ્યો છે એને તો એમ કહે છે કે તારે કોઈ સંગની જરૂર નથી. બે આત્મા જ છે, એકને કે તું સંસ્કાર લે, બીજા વિશેષ ગુણી પાસેથી તું સંસ્કાર લે, એક આત્માને એમ કે, બીજા આત્માને એમ કે તારે કોઈ સંસ્કારની જરૂર નથી. આવે છે, બે ઉપદેશનો જ વિષય છે, પણ જુદી જુદી રીતે વાત છે, જુદી જુદી તબક્કે છે. આત્મામાં એક એવો ધર્મ છે કે દ્રવ્ય ક્ષેત્ર કા ભાવમાં કોઈ પણ બહારના સંસ્કાર ન લે. જ્યારે પોતાના સ્વભાવના સામર્થમાં બળવાનપણે પરિણમે ત્યારે કર્મના ઉદયથી માંડીને કોઈ સંયોગોમાંથી સંસ્કાર નથી લેતો અથવા એની અસર કોઈ નથી લેતો. અને જ્યારે પોતે જ નબળો છે, પોતાના સ્વભાવને અંગીકાર કરતો નથી, ત્યારે તે સંયોગોમાંથી જાણે સંસ્કાર લે છે. જેવા નિમિત્ત આવે એવું પરિણમન કરી લે છે, જેવા નિમિત્ત આવે એવું પરિણમન કરી લે છે, જેવો ઉદય આવે એવું પરિણમન કરી લે છે. એ તો અનુભવથી પ્રસિદ્ધ છે સૌને. તો બે પ્રકારના ધર્મ છે એનામાં. જો એકલો સ્વભાવ હોત અને સ્વભાવથી વિરુદ્ધ કોઈ ધર્મ ન હોત તો આત્માને સંસાર જ ન હોત, વિભાવ જ ન હોત. વિભાવ ન હોત તો વિભાવના ફળમાં એને સંસાર ન હોત. પણ અનાદિનો સંસાર છે. ભૂતકાળમાં ક્યારે સંસારી જીવ નહોતો, પહેલા શુદ્ધ સિદ્ધ હતો અને પછી સંસારી થયો છે, એવું છે. અનાદિથી સંસારી છે, આ તો એની અનાદિની સ્થિતિ છે. અને એનું જે શુદ્ધત્વ છે, એનું જે સ્વભાવ સ્વરૂપ છે, એ પણ અનાદિથી છે પણ તિરોભૂત છે. એટલે એનો અનુભવ કરવો એને દુર્લભ થઈ પડ્યો છે, દુર્ગમ થઈ પડ્યો છે. અને આ જ એની મોટી સમસ્યા છે. એનું જે ત્રિકાળી જે દ્રવ્ય છે, ગુણ વૈભવ છે, શક્તિઓ છે, એ પણ અનાદિથી છે ને એનો સંસાર પણ અનાદિથી છે. હવે જે કાંઈ એને કાર્ય કરવું છે ત્યાં તો તકલીફ છે, કાર્ય કરવું છે પર્યાયમાં ને ત્યાં વિભાવ છે, ત્યાં ભ્રમણા છે, ત્યાં અજ્ઞાન છે, એટલે એની તકલીફ છે. એટલે આ વિષય થોડો અઘરો થઈ પડ્યો છે, પણ છતાંય અશક્ય નથી. અઘરો હોવા છતાં અશક્ય તો નથી. એક નયે સંસ્કાર ઝીલનારું હોવાથી ઉદેશના સંસ્કાર પણ ઝીલે છે. જો એ ઉદયના કર્મના ઉદયના અને સંયોગના સંસ્કાર ઝીલે છે એવો એનો પર્યાયમાં આત્મદ્રવ્યનો ધર્મ છે તો એ આપોઆપ સાબિત થાય છે કે સ્વભાવના સંસ્કાર કોઈ આપશે તો એ ઝીલશે. બસ આ રસ્તો છે એનો. જ્યાં એ રસ્તો ભૂલે છે ત્યાં જ રસ્તો નીકળે એવી જગ્યા છે પાછી. અહીંથી લાભ ઉઠાવવાનો છે. જ્યાં વિભાવ થાય છે અને જે ધર્મને લઈને વિભાવ થાય છે, કયા ધર્મને લઈને વિભાવ થાય છે કે સંસ્કાર ઝીલવાનો જે ધર્મ છે, સંસ્કારને સાર્થક કરનારો જે ધર્મ છે, ત્યાંથી વિભાવ થાય છે કે કર્મનો ઉદય આવે છે તો એને અનુસરે છે, બારમાં નોકર્મરૂપ સંયોગો આવે છે એને અનુસરે છે. તો કહે છે કે બારમાં ઉપદેશ મળે એને પણ અનુસરવાનો, યાની આ ધર્મ છે. જો એ પરને અનુસરવાનો ધર્મ હોય તો આ પણ એક એવો એક વિષય છે કે જ્યાં એને આત્મદ્રવ્યનો વિષય, એના અંતરનો વિષય ખોલીને કહેવામાં આવે છે, ત્યાંથી એ પકડે પાછો. એ જ ધર્મનો લાભ ઉઠાવવાનો છે. જે ધર્મથી વિભાવ કરે છે તે જ ધર્મથી સ્વભાવનો સંસ્કાર ઝીલે તો કાર્ય થાય એવું છે.
સંસ્કાર ઝીલેનું આને અનુસરે છે.
ના, એને અનુસરે છે.
સંસ્કાર ઝીલેનું
એ સ્વાધીનપણે ઝીલે છે. નથી ઝીલતો તો એ સ્વાધીનપણે, ને ઝીલે છે તો એ સ્વાધીન પણ. એક બીજો જે આવે છે ને, કાળ નહીં ને અકાળ નહીં આમાં લીધો છે, ત્યાર પછી તરત જ આ 28 29 માં નહીં છે, પછી 30 31 નહીં, કાળ ને અકાળ નહીં છે. તો કહે છે આત્મદ્રવ્ય કારણે જેની સિદ્ધિ સમય ઉપર આધાર રાખે છે એવું છે. દ્રષ્ટાંત તરીકે ઉનાળાના દિવસ અનુસાર પાકતા આમ્રફળ ની માફક કેરી ઉનાળામાં પાકે, એનો યથા સમયે પાકે. કે હવે આત્મદ્રવ્ય અકારણીય જેની સિદ્ધિ ઉપર સમય આધાર રાખીને એવું છે, આત્મદ્રવ્ય અકારણીય જેની સિદ્ધિ સમય પર આધાર રાખતી નથી એવું છે. કેવી રીતે? કે કૃત્રિમ ગરમીથી પકાવવામાં આવતા આમ્રફળ ની માફક. 1000 વર્ષ પહેલા અમૃતચંદ્ર આચાર્ય આ વાત લીધી છે કેરીની. કારણ નિદાધ દિવસાનુસારી પશ્ચિમાન સહકાર ફલત્વ સમય તાત સમય આયત સિદ્ધિ અકાલનયન કૃત્રિમ ઉષ્મ ઉપાચિમાન સહકાર ફલવત સમામનાયત સિદ્ધિ. તેથી એ કૃત્રિમ ગરમીથી ફળને પકાવતા હશે ને, જેમ આજે એ કૃત્રિમ ગરમી થઈ ને ઘાસમાં નાખે એ કૃત્રિમ ગરમી થઈ ને. એક કેરી ઝાડ ઉપર પાકે અને એક કાચી તોડીને એને કૃત્રિમ ગરમીથી પકાવવામાં આવે તો બે પ્રકારના ધર્મ એક જ કેરીમાં છે કે નહીં? કાળે પાકે કે અકાળે પાકે? કાળે પાકે એવી પણ છે અને અકાળે પાકે એવી પણ છે, બે પ્રકારના ધર્મ છે કે નહીં? એ સમજાય છે. અથવા આ છે જેમ કે કોઈ અકાળ મૃત્યુ નો વિચાર કરવામાં આવે છે કે અકાળ મૃત્યુ છે એ ખરેખર અકાળ મૃત્યુ નથી, જેમ કોઈ એક્સિડન્ટ થી મરે છે, નાની ઉંમર હોય ને એક્સિડન્ટ થઈ ગયો તો કોઈ ભાઈ શું થયું કે અકાળ મૃત્યુ થયું. અકાળ મૃત્યુ થયું એ ખરેખર અકાળે મૃત્યુ થયું છે? આયુષ પૂરું થવાનું બાકી હતું ને કે નહીં? એટલું જ આયુષ. કોઈ વાર તો એવું બને છે કે સંચિત આયુષ કર્મ ના પરમાણુ ના નિષેકો વધારે હોય છે સંચિત સંગ્રહાયેલા, અને છતાં એક સાથે ખરે છે આવું મૃત્યુના કાળમાં એક સાથે ઉદયમાન થઈ જાય છે, આવું પણ કેટલીક વાર બને છે. આ તો આયુષની પ્રકૃતિનો દ્રષ્ટાંત છે, પણ બીજી કર્મ પ્રકૃતિઓમાં એવું બને છે. સાતા અસાતા આદિમાં એકદમ અસાતા વધી જાય, એકદમ સાતા વધી જાય તો ત્યાં અકાળે નથી થતું, થાય છે તો સ્વકાળે જ થયું છે, એ જ એનો થવાનો કાળ હતો. છતાં એની સામાન્ય જે પરિસ્થિતિ થવી જોઈએ એ પરિસ્થિતિ નથી, પણ અસામાન્ય પરિસ્થિતિ છે, દેખત પરિસ્થિતિ અસામાન્ય છે, એટલું બતાવવા માટે એને અકાળ કહેવામાં આવે છે. તો અકાળ કહેવામાં આવે છે એટલું પણ કથન એને લાગુ પડ્યું એટલો ત્યાં એને ધર્મ ગણવામાં આવે છે. ઝાડ ઉપરની કેરી મોડી પાકત અને કૃત્રિમ ગરમી આપીને વહેલી પકાવી તો કાળે પાકી કે અકાળે પાકી? કે ખરેખર તો એને કાળે જ પાકી ખરેખર તો એનો કાળ જ છે, છતાં એ પ્રક્રિયા જે સામાન્ય નોર્મલ ન રહી એબનોર્મલ પ્રક્રિયા છે એ બતાવવા માટે એને અકાળ નહીં કહે છે. આવા બધા જોડકા લીધા છે. પુરુષાકાર ની જેની સિદ્ધિ યત્ન સાધ્ય છે અને દૈવ ની જેની સિદ્ધિ અયત્ન સાધ્ય છે એને યત્ન વિનાનો લઈ લીધો. જેને પુરસ્કાર લીંબુનું ઝાડ પ્રાપ્ત થાય છે એવા પુરુષવાદી ની માફક પુરસ્કાર થી, અને જેને અંદરથી લીંબુના ઝાડને યત્ન વિના લીંબુમાં બી નીકળવાને બદલે માણેક નીકળ્યા દૈવનીય, બે એકને પદાર્થ માટે દે છે. ઈશ્વરને એ પરતંત્રતા ભોગવનાર છે અને અનિશ્વરને એ સ્વતંત્રતા ભોગવનાર છે. સ્વતંત્રતા પણ ભોગવે છે અને પરતંત્રતા પણ ભોગવે છે. પરતંત્રતા પોતાની મેળે ભોગવે છે, સ્વતંત્ર પણ એ પરતંત્ર થાય છે એમ ત્યાં કહેવું. આત્મદ્રવ્ય ગુણી નહીં, ગુણગ્રાહી છે અને અગુણી નહીં, કેવળ સાક્ષી છે. છે કે નહીં બે ધર્મ? ગુણી નહીં, ગુણગ્રાહી છે. શિક્ષક વડે જેને કેળવણી આપવામાં આવે છે એવા કુમારની માફક, અગુણી નહીં કેવળ સાક્ષી છે. શિક્ષક વડે જેને કેળવણી આપવામાં આવે છે એવો જે કુમાર, તેને જોનાર પુરુષની માફક બીજો જુએ છે એની માફક. બહુ બહુ સરસ વિષય લીધો છે. આત્મદ્રવ્ય કર્તૃ નહીં, કરનાર છે અને અકર્તું નહીં, કેવળ સાક્ષી છે. અકર્તા પણ છે અને કરતા પણ છે. ભોક્તૃ નહીં, ભોગવનાર પણ છે અને અભોક્તૃ નહીં, કેવળ સાક્ષી છે. એટલા સામે સામા જોડકા જ દીધા છે. આત્મદ્રવ્ય વ્યવહાર નહીં, દ્વૈતને અનુસરનારું છે અને નિશ્ચય નહીં, અદ્વૈતને અનુસરનારું છે. એક જ આત્મદ્રવ્ય, બંધને મોક્ષ બે દ્વૈત છે અને નિશ્ચય નહીં, જેને બંધને મોક્ષ લાગુ પડતું નથી એવું છે. ત્યાં ગડબડ થાય છે. એમ કે તમે નિશ્ચય નહીં ધ્રુવ ને લક્ષમાં લીધો, તો નિશ્ચય નહીં એકલા ધ્રુવના કટકાને લક્ષમાં ન લ્યો, પણ એ ધ્રુવ નિશ્ચયના વિષયભૂત આખું દ્રવ્ય લક્ષમાં લ્યો. વ્યવહારનીના વિષયભૂત આખું દ્રવ્ય લક્ષમાં લ્યો. પ્રમાણને છોડીને દ્રવ્યનું કોઈ નહીં નથી કામ કરતો. પ્રમાણનું જ્ઞાન એ વખતે તો હાજર હોવું જોઈએ. અનુભવ જ્ઞાનમાં આ વિશેષતા છે.
બરોબર.
અને અનુભવ વિનાના જ્ઞાનમાં એક નહીં નો વિષય જ ખાલી પકડાય છે. તર્કણામાં શું આવે છે કે જે નહીં નો વિષય છે એને એટલો જ પકડે છે, એટલે એ કટકો પાડી દે છે. કેમ કે નિશ્ચય નહીં નો વિષય લીધો, ધ્રુવ કુટસ્થ, તો ત્યાં એકલા કુટસ્થને પકડ્યું એને. એમની કુટસ્થતા વિશિષ્ટ આત્મદ્રવ્ય. એમ અહીંયા પરિણમનનો વિષય ચાલ્યો, તો પરિણમન વિશિષ્ટ આત્મદ્રવ્ય આમ લેવું છે. એટલે બધી જગ્યાએ 47 નહીમાં આત્મદ્રવ્ય આ નહીં આવું, આત્મદ્રવ્ય આ નહીં આવું, આત્મદ્રવ્ય આ નહીં આવું એમ કહે છે. એમ કહેવા પાછળ જ્ઞાન કામ કરે છે કે ત્યાં પ્રમાણનું વિષયભૂત આત્મદ્રવ્ય લક્ષમાં છે અને કોઈ એક નહીંના વિષયથી એને જોવામાં ત્યાં આવે છે. એટલી વાત છે. પછી કલશ છે જાવદી આવી સાતકાર પોતે દેખાશે. કલશ ઉલટું ઉદાહરણ છે, અર્થ છે. આ રીતે સાતકાર સ્ત્રીના વસવાટ ને વશ વર્તતા, સાતકાર રૂપી લક્ષ્મીના વસવાટ ને વશ વર્તતા નય સમૂહો વડે જુઓ તો પણ, અને પ્રમાણ વડે જુઓ તો પણ, સ્પષ્ટ અનંત ધર્મો વાળા નિજ આત્મદ્રવ્યને અંદરમાં શુદ્ધ ચૈતન્ય માત્ર દેખે છે. એટલે નહીંથી જુઓ કે પ્રમાણથી સાતકાર શ્રીવાસ્યો વૈ પશ્યંતિંથમ ચેત પ્રમાણેન ચાપી પશ્યંતિ એવ સ્ફુટ સ્ફુટાનંત ધર્મ સ્વાત્મ દ્રવ્યમ શુદ્ધ ચિન્હ માત્ર અંત. અંદરમાં તો એકલો શુદ્ધ ચિન્હ માત્ર જોવા માં આવે છે. કેમ કે આ બધો ભંગ ભેદનો વિષય વિકલ્પમાં જાય છે, શુદ્ધ ચિન્હ માત્ર ને નિર્વિકલ્પણે અનુભવ કરવામાં આવે છે. પછી એમાં એ કઈ જોવામાં આવતું નથી. ભિન્ન ભિન્ન ભંગ ભેદો એની અંદર અનુભવમાં અનુભવ ગોચર થતા નથી. જો કેવો વિશેષ વિષય છે કે એક ચકલાને કે દેડકાને કે કોઈ પણ ઓછામાં ઓછા ઉઘાડ વાળા મનુષ્ય પ્રાણીને આત્માનો સ્વાનુભવ થાય એટલે એનું પ્રમાણ જ્ઞાન અનંત નયનું વ્યાપક થઈ ગયું, અનંત નયોમાં વ્યાપનારું થઈ ગયું. વ્યાપે કે ન વ્યાપે એની સાથે કઈ સંબંધ નથી. એ લીધું ને પહેલા શુદ્ધ જ્ઞાન પ્રમાણ કેવું છે એ તો એનું પેલા વિશેષણ આપી દીધું. પ્રમાણ જ્ઞાનનું જે વિશેષણ આપ્યું ને, અનંત ધર્મોમાં વ્યાપનારા જે અનંત નયો એ બધા શ્રુત જ્ઞાન પ્રમાણના અંશો છે. તેમાં વ્યાપનારું જે એક શ્રુત જ્ઞાન પ્રમાણ, એક શ્રુત જ્ઞાન પ્રમાણ થયું કેવી શક્તિ ધરાવે છે કે અનંત નયોમાં વ્યાપવાની શક્તિ ધરાવે છે. હવે જો અનંત નયોમાં શ્રુત જ્ઞાન વ્યાપે ક્રમશઃ તો અનંત કાળ જોઈએ એને વ્યાપવા માટે, આખા દ્રવ્યને વિષય કરવા માટે. એટલો તો કોઈ સાધકને શ્રુત જ્ઞાનનો સમય હોતો જ નથી. અસંખ્ય સમયમાં સાધક પણ પૂરું થાય છે અને કેવળ જ્ઞાન થઈ જાય છે.
બરોબર.
એટલે એની શક્તિ અનંત નયોમાં વ્યાપવાની છે.
બરોબર.
સામર્થ્ય છે અનંત નયોમાં વ્યાપવાનું. વ્યાપતું નથી. કોઈ સાધક ને કેટલાક જ નયો ઉપજે છે નય જ્ઞાન ની અંદર, બાકીના નયો ઉપજતા જ નથી. જેવો ઉઘાડ છતાં એને અનંત નયનું ધણી જે શુદ્ધ જ્ઞાન એનો ધણી એ પોતે થઈ ગયો છે સ્વાનુભવ પ્રમાણમાં. આવું શુદ્ધ જ્ઞાન નું અનુભવ નું સામર્થ્ય છે. આમાં એક ગૂંચવાડો શું ઉભો થાય છે કે પહેલા અમારે દ્રવ્યગુણ પર્યાય નું યથાર્થ જ્ઞાન કરવું કે પહેલા અમારે સ્વાનુભવ કરવો? વાંચીએ છીએ તો વિદ્વાનો એમ કહે છે કે તું પેલા દ્રવ્યગુણ પર્યાય ને સમજ તો તને અનુભવ થશે. જ્ઞાનીઓ એમ કહે છે કે તું અનુભવ કર તો તને દ્રવ્યગુણ પર્યાય નું યથાર્થ જ્ઞાન થશે. હવે અમારે કરવું શું? દ્રવ્યગુણ પર્યાય નું યથાર્થ જ્ઞાન તો અનુભવ કાળમાં થાય છે. એમને એમ કોઈ એની યથાર્થતાને પહોંચી વળવા માગે પહોંચાય એવો વિષય નથી. કેમ કે એટલી સ્થૂળતા છે ઉઘાડ જ્ઞાનમાં અને અનુભવ જ્ઞાનમાં એટલી સૂક્ષ્મતા છે, અથવા તો ત્યાં પોતાને જ પોતાના દ્રવ્યગુણ પર્યાયનો યથાર્થ અનુભવ છે એટલે ત્યાં એને જ્ઞાન થઈ ગયું. કહી શકે, વ્યક્ત કરી શકે, ન કરી શકે એની સાથે કોઈ સંબંધ નથી, પણ ત્યાં જ્ઞાન થઈ ગયું. અને અહીંયા એને કટકા પીડ્યા વિના રહેશે નહીં. કાં તો પર્યાયનો કટકો જુદો પાડશે જો પર્યાય ઉપર વજન હશે તો, જો ધ્રુવ ઉપર વજન હશે તો ધ્રુવનો કટકો જુદો પાડશે, અને કાં બંનેનો ખીચડો ઉભયાભાસી થશે, કાં વ્યવહારાભાસી થશે, કાં નિશ્ચયાભાસી થશે, ને કાં ઉભયાભાસી થશે. ત્રણેયનો આભાસ છોડવા માટે એને સ્વભાવને ઓળખીને
સ્વભાવમાં એકાગ્ર થઈને અનુભવ કરે એટલે એને દ્રવગુણ પર્યાય યથાર્થ અનુભવ થઈને એને જ્ઞાન થાય. એટલે અનુભવ નો પ્રયત્ન અનુભવ પદ્ધતિ એ ચડીને પહેલા કરવો, શિક્ષણ પદ્ધતિથી અથવા ભણતરની પદ્ધતિથી દ્રવગુણ પર્યાયને માત્ર સમજવા માટે મહેનત કરશે તો એમાં ગૂથું ખાવાની જગ્યા ઘણી છે, અવકાશ ઘણો છે. અને અનુભવથી દૂર જાય તો ગૂથું ખાયા ખાધા વિના એની સ્વાભાવિક છે.
પ્રયોગમાં ઉતરવું
એટલે પહેલેથી જ પ્રયોગ પદ્ધતિથી આગળ ચાલવું જોઈએ.
દેવ સિમંદર ભગવાન નો કયો